તારીખ 9-10-1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 698 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 406
બોલ સીધો એવો છે કે દ્રઢ શુદ્ધ સાધક છે, ભાવ શુદ્ધ સાધક છે. દ્રઢ શુદ્ધ કોને કેમ? સર્વજ્ઞ પરમાત્માનું દિવ્યધનની અનુસાર જે પરંપરા ઉપદેશ બોધ રહ્યો છે, એવા શાસ્ત્રોનું સમ્યકપણે અવગાહન કરવું વિશે ક્યાંથી લેવો? સમ્યકપણે અવગાહન કરવું એટલે શું? શાસ્ત્રોનું અવગાહન કરવું એટલું નહીં, પણ સમ્યક પ્રકારે, સમ્યકપણે અથવા સમ્યક પ્રકારે અવગાહન કરવું, આમ કહેવા માંગે છે. જે પ્રકારે આત્માની અભિમુખ થવાય તે પ્રકારે અવગાહન કરવું. અવગાહન કરવું એટલે અહીંયા પ્રસ્તુત વિષયમાં ઊંડા ઉતરવું. શાસ્ત્રનો જે વિષય હોય એ વિષયનો તલસ્પર્શી જ્ઞાન કરવું, એને અવગાહન કરવું એમ કહે છે. આમ તો અવગાહન એટલે જગ્યા રોકવી એમ થાય ને. તો જે વિષય છે શાસ્ત્રનો, સર્વશાસ્ત્રનું કેન્દ્ર સ્થાન તો એ છે કે આનંદનું ધામ જે આત્મા છે એની દ્રષ્ટિ કરવી, એની એકાગ્રતા કરવી, અને એવું જે જ્ઞાનને આનંદમય સ્વરૂપ છે એ સર્વકથનોનું કેન્દ્ર સ્થાન છે, તેની અભિમુખ થઈને સત્શાસ્ત્રોનું દ્રઢ શ્રુતનું નિરૂપણ ચાલ્યું છે. અને સળંગ પ્રકારે એ દ્રઢ શ્રુતમાં એ જ ધ્વનિ રહેલો છે, બીજો કોઈ ધ્વનિ નથી, એક જ ધ્વનિ રહ્યો છે, સળંગ ધ્વનિ એ નીકળે છે એમાંથી. એવા શાસ્ત્રોનું સમ્યકપણે અવગાહન કરવું એટલે જે રીતે અંતર્મુખ થવાય, જે રીતે સ્વસન્મુખ થવાય તે રીતે અવગાહન કરવું, બીજા કોઈ પ્રકારે અવગાહન ન કરવું, એમ એમાં બાકીનો નિષેધ આવી જાય છે. આ એક સમ્યક પ્રકાર સિવાય બીજા કોઈ પ્રકારે અવગાહન ન કરવું, અવલોકન ન કરવું, અધ્યયન ન કરવું. બીજા અનેક પ્રકાર છે, જેમ કે ઉઘાડ અર્થે અવગાહન ન કરવું, ક્ષોભસમ વધારવાનો ભાવના છે ઉઘાડની અંદર, એ પ્રકાર ન લેવો. ત્યાંથી માંડીને આબરૂ માન કીર્તિ પૂજા અર્થે પણ અવગાહન ન કરવું, બીજા કોઈ પણ અન્ય સમસ્ત વિકલ્પનો એમાં નિષેધ છે. સર્વ પ્રકારની અન્યથા ભાવનાનો એમાં નિષેધ છે. સારી રીતે સમજણ કરવી તે સાધક છે. આ રીતે દ્રઢ શ્રુત અનુસાર સર્વજ્ઞ પરમાત્માએ જે વાત કરી તેની પરંપરા જાળવવી, તો કોઈ પરંપરા અર્થે કાર્ય કરવું એમ નથી. સર્વજ્ઞ પરમાત્મા એક એવી વ્યક્તિ છે કે જે કિંચિત માત્ર અન્યથા કે અયથાર્થ જાણતા નથી કે પ્રસિદ્ધ કરતા નથી, અને કિંચિત માત્ર કોઈ વિષયથી તે અજાણ્યા નથી. તેથી તેમણે જે કહ્યું છે તેની, તેથી આગળ તેથી વિશેષ આ વિશ્વમાં કોઈ કાંઈ પણ કહેવા સમર્થ નથી. એ ચરમસીમા છે વસ્તુના સ્વરૂપને કહેનારની. સર્વજ્ઞની દિવ્ય ધ્વનિ એ છેલ્લી આખરી સીમા છે, એથી આગળ કોઈ કહી ન શકે. કેમ કે એથી આગળ કોઈનું જ્ઞાન નથી, પરિપૂર્ણ કોઈનું જ્ઞાન નથી. અને એવો દિવ્ય ધ્વનિનો પુણ્યયોગ પણ તીર્થંકર પરમાત્માને કેવળી સિવાય કોઈને મહત્વ નથી. બે પ્રકાર આવે છે પરંપરાના વિષયમાં. એક તો પરંપરા અનુસાર પરંપરા ચલાવવા માટે કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે યોગ્ય નથી. પરંપરા એ રીતે એટલે એક રૂઢિ ચલાવવા માટેનો આ વિષય નથી. તે મોક્ષ માર્ગ પ્રકાશકમાં એ વાત કીધી છે. સારો વિષય છે. વક્તાનું સ્વરૂપ લીધું છે, એમાં એ દૂષણ બતાવ્યું છે. જો વ્યાકરણ ન્યાયાધિક મોટા મોટા જૈન શાસ્ત્રોનું વિશેષ જ્ઞાન હોય તો ઠીક સારી વાત છે. ઉપરાંત અધ્યાત્મ રસ દ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને નથી હોય તે પુરુષ જૈન ધર્મના મર્મને ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વ્યક્તા થાય છે. પદ્ધતિ સાચવે છે કે ભાઈ વક્તાપણાની પદ્ધતિ શું, વક્તાપણા કેવી રીતે પરંપરા છે એની ચાલે છે, પરંપરાની પદ્ધતિ શબ્દ વાપરે છે. તે પુરુષ જૈન ધર્મનો મર્મ ન જાણતા માત્ર પદ્ધતિ દ્વારા જ વ્યક્તા થાય છે. પદ્ધતિ શીખી લે છે કેવી રીતે લોકોની સાપાસે રજૂઆત કરવી જોઈએ વિષયની, એની પદ્ધતિ આવડે છે. તો તેનાથી અધ્યાત્મ રસમય જે સાચો જૈન ધર્મ તેનું સ્વરૂપ કેવી રીતે પ્રગટ થાય એ વાત લીધી છે. એને પદ્ધતિ બુદ્ધિ કહી છે. આગળ વળી ચૌદ વિદ્યામાં પણ પહેલા અધ્યાત્મ વિદ્યા પ્રધાન કરી છે. માટે અધ્યાત્મ રસનો રસિક વક્તા હોય તે જ જૈન ધર્મના રહસ્યનો વક્તા જાણવો. વળી જે વક્તા બુદ્ધિ વૃદ્ધિના ધારક હોય, અવધિ મનોપરી અને કેવળ જ્ઞાનના ધણી હોય તે તો મહાવક્તા જાણવા. એવા વક્તાઓના વિશેષ ગુણ જાણવા, એ વિશેષ ગુણધારી વક્તાનો સંયોગ મળી આવે તો ઘણું સારું. એવા કેવડી મળી આવે, મનોપરિયોગ જ્ઞાનધારી મળી આવે, અબધિ જ્ઞાનધારી. પણ ન મળે તો શ્રદ્ધાના આદિ ગુણોના ધારક વક્તાઓના જ મુખથી શાસ્ત્રનું શ્રવણ કરવું. શ્રદ્ધાને મુખે લીધો, ઉઘાડ ન લીધો, કે જ્ઞાન ઉઘાડની એવા વક્તાઓ, કેવડી જેવા વક્તાઓ, મનોપરિયોગ જ્ઞાન મહાવક્તાઓ ન મળે તો જેનું શ્રદ્ધાન બરાબર હોય એ પોઈન્ટ પકડવો જોઈએ. શ્રદ્ધાનાદિ ગુણોના ધારક વક્તાઓના જ મુક્તિ શાસ્ત્રનું શ્રવણ કરવું. એવા ગુણવંત મુનિ અથવા શ્રાવકના મુક્તિ તો શાસ્ત્રનું શ્રવણ કરવું યોગ્ય છે, પણ પદ્ધતિ બુદ્ધિ વડે વા શાસ્ત્ર સાંભળવાના લોભથી શ્રદ્ધાનાદિ રહિત પુરુષોના મુક્તિ શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. પદ્ધતિ બુદ્ધિ નો અર્થ અહીંયા પરંપરા કહેવાય છે કે આ ગ્રંથમાં કેટલીક સ્થળે પદ્ધતિ બુદ્ધિ એવો શબ્દ આવે છે. તેનો અર્થ પદ્ધતિ એટલે પરંપરા યા રીત રિવાજ, તેને અનુસરવાની ટેવાયેલી બુદ્ધિ એને પદ્ધતિ બુદ્ધિ કહી. ભાઈ અમારા સંપ્રદાયમાં તો આ પદ્ધતિ છે, અમારા સંપ્રદાયમાં તો આ પરંપરા ચાલે છે અને આ અમારે પરંપરા જાળવવી જ પડે, આ અમારી પદ્ધતિ છે, આ પદ્ધતિથી અમારે પરંપરા ન ચાલે. એ પદ્ધતિ બુદ્ધિ આમાં કામ ના આવે. પદ્ધતિ બુદ્ધિ વડે કોઈ નિરૂપણ કરતા હોય તો એ યોગ્ય નથી. એ પદ્ધતિ બુદ્ધિની પરંપરા એ રૂઢિની પરંપરા છે. અને અહીંયા જે સર્વજ્ઞ પરમાત્માએ કહેલો જે બોધ, એ બોધની જે પરંપરા છે એ વસ્તુના સ્વરૂપ અનુસારની પરંપરા છે, રૂઢિ અનુસારની નહીં. એમ બે જગ્યાએ ફરક છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલા પદાર્થના સ્વરૂપ અનુસાર વસ્તુનું સ્વરૂપ લેવું છે. તો ટોડરમલજીએ સ્પષ્ટ કર્યું છે કે તારે આર્થિક પ્રયોજન હોય આજીવિકા આદિ કુટુંબ નિર્વાહ તો લૌકિક પ્રવૃત્તિ કરીને અર્થ ઉપાર્જન કરવું, પણ પરંતુ ધાર્મિક પ્રવૃત્તિ કરીને અર્થ ઉપાર્જન ન કરવું. આ એમને માર્ગદર્શન આપ્યું છે મોક્ષ માર્ગ પ્રકાશક. કેમ કે ધાર્મિક પ્રવૃત્તિમાં અર્થ ઉપાર્જનનો હેતુ છે. જે ધર્મની કોઈ કોઈ પદાર્થ દ્વારા કોઈ વસ્તુ દ્વારા કિંમત ન થઈ શકે એવા જેના મહા અમૂલ્ય સિદ્ધાંતો છે એને ઠીકરીમાં વેચવા જેવું થાય છે. એમાં ઠીકરીથી વેચવા જેવી વાત છે. એટલે એની કિંમત કહેનારને નથી, સંભવ નથી કે સાંભળનારની કિંમત આવે એ સિદ્ધાંતોની, એ તો સંભવ જ રહ્યો નથી. કેમ કે કહેનાર મનના વચનમાંથી એની કિંમતનો ફોર્સ ચાલ્યો ગયો છે. દરેક કથન પાછળ કહેનારનું બળ હોય છે, શ્રદ્ધા બળ, જ્ઞાન બળ, અને એ વચનની અંદર વ્યક્ત થાય છે એનું ફોર્સ. વચન બળ આવે છે, એ તો ખલાસ થઈ ગયું હોય છે. એટલે એ વસ્તુ તો મૂળ તો રહી નહીં એની પાસે. એટલે એની કિંમત નથી ને એના સાંભળનારની કોઈ કિંમત આવે તો પ્રશ્ન જ નથી. મોટા ભાગે ગુરુદેવની નીચે કોઈ અપવાદને બાદ કરતા ગુરુદેવની નીચે જે જે તૈયાર થયા છે એમાં તો લગભગ આ પદ્ધતિ આપણે સચવાની છે કે કોઈ અર્થ ઉપાર્જનના કારણે શાસ્ત્રનો સ્વાધ્યાય કરાવવાનું પસંદ નથી કરતા. શું
કહ્યું?
એ બધું એનું જ થઈ ગયું. હેતુ અહીં તો સમ્યકપણે અવગાહન કરવું એટલો શબ્દ નાખ્યો છે દીપચંદજીએ. આ વાત નાખી છે કે દ્રવ્ય સ્વરૂપનું એટલે ભગવાને કહેલા જે ન્યાયો અને સિદ્ધાંતો છે વસ્તુના સ્વરૂપ અનુસાર છે. એ વસ્તુના સ્વરૂપ અનુસાર જે ન્યાયો સિદ્ધાંતો કયા એની પરંપરા મુનિઓએ નિર્ગ્રંથ ભાવલિંગી સંતોએ રચેલા શાસ્ત્રોમાં એ વસ્તુ અત્યાર સુધી અત્યારે પણ મોજૂદ છે તેનું સમ્યકપણે અવગાહન કરવું. એક એક શાસ્ત્ર છે, ભાવલિંગી મુનિનું એક એક શાસ્ત્ર છે, સમય સારા છે, રત્નોની ખાણ જેવા શાસ્ત્રો છે. એક રત્ન નથી એની અંદર, રત્નોની ખાણ જેવા શાસ્ત્રો છે. જો આત્મહિતાર્થ એનું અવગાહન કરવામાં આવે, અવલોકન કરવામાં આવે, એમાં નિમિત્તત્વ રહેલું છે, જીવનું હિત થવાનું એમાં નિમિત્ત પણ છે. જેમ ઊંડા દરિયામાં અવગાહન કરે તો મોતી મળે છે. આ દરિયામાં જે તરવૈયા રતન લેવા જાય છે, મોતી લેવા જાય છે, બહુ ઊંડે જાય છે ને ઘણી શોધ કરે છે. એમ શાસ્ત્રમાં બહુ ઊંડે જાય ને ઘણી શોધ કરે એમ લેવું છે. એ પણ દરિયા જેવો વિષય છે. શાસ્ત્રનો વિષય પણ વિશાળ અને ઊંડો છે. એમાં જેને આત્મહિત કરી લેવું છે એને ઊંડા જવું પડે. ઉપર ઉપરથી વાંચી લે, સાંભળી લે, ધારણા કરી લે, ખ્યાલ કરી લે, તો એ રીતે તો કાંઈ એમાંથી મળે એવું નથી. તેમ શાસ્ત્રમાં સમ્યક પ્રકારે પ્રવેશ કરીને જુએ, આત્માને સન્મુખ થવાના પ્રયત્ન સહિત અધ્યયન કરે, કે આ શાસ્ત્ર વચન મને પોતાને અંતર્મુખ થવામાં કઈ રીતે નિમિત્ત પડે છે, કઈ રીતે અનુકૂળ થાય છે. શાસ્ત્ર તો એ જ કહેવા ધારે છે, કેમ અંતર્મુખ થવું એ જ કહેવા ધારે છે. એ મને કઈ રીતે મારા પરિણામમાં, મારા પ્રયોગમાં કઈ રીતે ઉતરી આવે છે, એમ દ્રવ્ય વચનની ને ભાવની સંધિ મારવી, એ સમ્યક પ્રકાર છે. એ રીતે સમ્યક પ્રકારે પ્રવેશ કરીને જુએ તો આત્મામાં ભાવસ્વરૂપ પ્રગટ થાય છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે તો 15મી ગાથામાં એ ભાવસ્વરૂપને જીન શાસન કહ્યું છે. ભાવશ્રુત એટલે સમસ્ત જીન શાસન, આખું જૈન શાસન એની અંદર સમાઈ ગયું એક ભાવશ્રુતની અંદર. ભાવશ્રુત કોઈ કેવળ જ્ઞાન નથી. કેવળ જ્ઞાનને જૈન શાસન કહ્યું હોત તો કોઈને વિચાર કરવાનો પણ પ્રશ્ન રહેતો નથી. કેમ કે કેવળ જ્ઞાન તો સકળ વિમળ છે, વળી પરિપૂર્ણ છે, પ્રગટપણે એ પરિપૂર્ણ છે. પણ ભાવશ્રુતને જૈન શાસન ત્યાં કહી દીધું છે. શ્રુત જ્ઞાન તે આત્મા છે એમ થતું છે ને. શ્રુત જ્ઞાન તે આત્મા છે, કેમ કે સ્વાભિમુખ થયેલું, અંતર્મુખ થયેલું શ્રુત જ્ઞાન આત્માકાર થયું હોવાથી, આત્મામય થયું હોવાથી, આત્મારૂપ થયું હોવાથી એ જ આત્મા છે. એ જ્ઞાન તે જ આત્મા છે, તે જ સમસ્ત જૈન શાસન છે આમ કહી દીધું છે. ભાવસ્વરૂપનો અર્થ થાય છે સ્વભાવનો શ્રુત જ્ઞાનમાં અનુભવ થવો, તે ભાવસ્વરૂપ છે. જે અનુભવ જ્ઞાન છે તે ભાવસ્વરૂપ જ્ઞાન છે. એટલે સમ્યક જ્ઞાન છે તે ભાવસ્વરૂપ જ્ઞાન છે, કેમ કે એમાં અનુભૂતિની પરિણતિ રહી છે, તેથી તે ભાવસ્વરૂપ જ્ઞાન છે. એ ભાવસ્વરૂપ જ્ઞાન દ્વારા જે કોઈ વચન નીકળે છે તત્વ વિષયક, તે બધું દ્રવસ્વરૂપ થઈ જાય છે, શાસ્ત્ર થઈ જાય છે. ગુરુદેવનો એક પ્રસંગ યાદ આપું. દ્રવ દ્રષ્ટિ પ્રકાશના ત્રીજા ભાગ ઉપર પ્રતિબંધ મૂક્યો. આ તો અમે અમારા હાથે ઠીક લાગશે અને આપશું. એમાં કેટલાક પુસ્તકો અપાણા 5 વર્ષ ગયા એવી છે. એમ એ રીતે સમય 5 વર્ષ વ્યતીત થઈ ગયો. 5 વર્ષે એક વાર ઓચિંતન યાદ આવ્યું. બપોરે વ્યાખ્યાન પહેલા એમની રૂમમાં જવાનું છે. વ્યાખ્યાનમાં જે આવવાને વાર હતી 5-10 મિનિટ, દર્શન કરવા વંદન કરવા અંદર ગયું. સામેથી પૂછ્યું, કુલા ત્રીજા ભાગના પુસ્તકો નોતા આપવા માટે રાખ્યા છૂટા? સાથે બાઈની કેલા હતા 500, એમાંથી તો પોતે કોક કોકને આપતા હતા. એ કેટલા છે? 1600 છે છૂટા. 2100 છપાયેલા, 500 બાઈન્ડિંગ કરાવેલા હતા. એ તો પોતે પોતાના હાથે કોઈ કોઈ મિત્રને ભાગ સાથે આપતા હતા. એ લગભગ અપાઈ હતા. 1600 છે ક્યાં છે? વીરાલાજીને ત્યાં કબાટમાં પડ્યા છે. હજી પીડ્યા છે? હા પીડ્યા છે, પણ હવે પાના પીળા થવા માંડ્યા છે. 5 વર્ષ કાગળ તો પીળો પડવા માંડ્યા, આ પીળા પડી ગયા બિચારા. એમ શાસ્ત્ર ની અસાધના થાય. શાસ્ત્ર છે આવા શબ્દો બોલ્યા, શાસ્ત્ર છે ને અસાધના થઈ જાય. આપણે એમ કરો, બ્રહ્મચારી બહેનોને આપવાનું શરૂ કરો. એટલે જે શરત હતી ટાઈટ એકદમ, એ લૂઝ કરી નાખ્યું. નહીં આપો આપણે, પછી 200-200 મૂકવાને શરૂ કરી દીધા. 1-200 ખૂટે તો 2-200, 3-200, પછી તો ઘણાને છૂટથી આપતા હતા. પોઈન્ટ એટલો છે કે ભાવશ્રુતવાળા જીવના શ્રીમુખેથી તત્વજ્ઞાનનો વિષય નીકળે તે દ્રવ્યશ્રુત રૂપે થઈ જાય છે. તે દ્રવ્યશ્રુત કહો કે શાસ્ત્ર કહો, આમ છે. દ્રવ્યશ્રુત ભાવશ્રુતનું નિમિત્ત છે અને ભાવશ્રુત દ્રવ્યશ્રુતનું નિમિત્ત છે. જો દ્રવ્યશ્રુતનું સમ્યક પ્રકારે અવગાહન કરવામાં આવે તો ભાવશ્રુત પ્રગટે, અને ભાવશ્રુત વાળો જીવ હોય ને એના શ્રીમુખેથી વાણી નીકળે તો એ દ્રવ્યશ્રુત પરિણમે છે. એ ભાવશ્રુત દ્રવ્યશ્રુતનું નિમિત્ત થઈ ગયું, આમ છે. એ તો બહુ સ્પષ્ટ કહેતા બેન શ્રી પ્રત્યે તો ખૂબ જ ભાવ હતો. એટલે તો સ્પષ્ટ કહેતા કે આ જીનેન્દ્રની વાણી સમજો, જીનવાણી છે, આ જીનેન્દ્રની જ વાણી છે. સ્પષ્ટ જ કહેતા. આ તો ઘણી વાર, પણ આ તો શું હતું, સોગાનીજી તો એક એવી વ્યક્તિ હતી કે જે પ્રસિદ્ધપણે બહારમાં સમાજમાં એમની હયાતીમાં નહોતા. એટલે હવે એમનું પુસ્તક છે એ શ્રુત છે, પ્રમાણિત છે કે નહીં, આ સવાલ છે. ગ્રંથની પ્રમાણિકતાનો સવાલ ક્યાંથી ઊભો થાય છે? આ તો શાસ્ત્રનું અવગાહન ઊંડા દરિયામાં ઉતરીને મોતી લેવા જેવી પદ્ધતિથી જેમ કોઈ કરે એવી રીતે શાસ્ત્રમાં ઊંડા વિવિધમાં એમ કહે છે. સમ્યક પ્રકારે પોતાનું હિત થાય અને ભાવશ્રુત પ્રગટે એ રીતે ઘણું જાણવા મળે અને વિદવત્તા અને પંડિતાય આવી જાય માટે એમ નહીં. ભલે કાંઈ બીજું ન કહેતા આવડે, ન સમજાવતા આવડે, ન વિશેષ વિશાળતાવાળું જ્ઞાન થાય, પણ અંદરથી સ્વભાવનો પત્તો ખાઈ જાય એવી વસ્તુ પડી છે ત્યાં. સ્વભાવનો પત્તો ખાય એ ચીજ પડી છે ત્યાં. જો કોઈ સંઘની મનુષ્ય છે એ રીતે એમાં અવગાહન કરે તો એને જરૂર પોતાના નિજ સ્વભાવનો પત્તો લાગે છે. ન લાગે એવું ન બને, એવું નિમિત્તત્વ એમાં રહેલું છે. બોલી લીધો હતો ને, દ્રવ શબ્દ છે તે સાધક છે, અને અર્થ છે તે સાધ્ય છે, અને અર્થ છે તે સાધક છે, અને જ્ઞાન રસ સાધ્ય છે. આમાંથી જ્ઞાન રસ ઉપજે એમ ભાવ સ્વરૂપ પ્રગટ છે. આત્મા એનો અર્થ આવડે કે આત્મા એટલે શું, જીવ એટલે શું, પણ એમાંથી જ્ઞાન રસ સાધ્ય છે એમ કેવું. કેવો શબ્દ કાયદા છે કે તને જ્ઞાન થાય છે ને આત્મામાંથી શબ્દના અર્થનું જ્ઞાન થયું ને, હવે એ જ્ઞાન કોરું થયું કે રસવાળું થયું, આ અમારો સવાલ છે. કે જ્ઞાન રસ અંદરથી પ્રગટે તો એ જ્ઞાન બરાબર છે, એનો અર્થ સાધક થયો અને તારું સાધ્ય બરાબર થયો, નહીતર સાધ્ય સાધકનો મેળ ત્યાં નથી. ગ્રસ્ત છે પણ કેવી વાતો કાઢે છે. બીજા રસ, હા હા, જ્ઞાન રસ સિવાયનો અન્ય રસ છે એ તો બધા કુરસ છે, વિરસ છે. આત્મરસ જ્ઞાન રસ કહો, આત્મરસ કહો. અને શાસ્ત્રના દ્રવશ્રુતના અર્થ કરતા અંદરમાંથી આત્મરસ ઉત્પન્ન થાય છે, ચિદરસ ઉત્પન્ન થાય છે, જ્ઞાન રસ ઉત્પન્ન થાય છે. બસ તો અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધક, નહીતર દ્રવ શબ્દ ને અર્થ ને એ બધું એમને રહી ગયું, ભણતરનો વિષય થઈ ગયો, કોઈ ઉપયોગનો વિષય ન થયો. ગમે એટલું હોય પછી પ્રશ્ન નથી. ઉત્કૃષ્ટ મર્યાદા એની 11-9 પૂર્વની છે. એને શાસ્ત્રમાં એવું આવે છે કે તું અનંત વાર કરી ચૂક્યો. કેટલી વાર? 11-9 પૂર્વની લબ્ધિ સુધી તું અનંત વાર ગયો. તો લબ્ધિ વિના પ્રાપ્ત ન થાય. એનો અર્થ છે અત્યારનો ઉઘાડ તો કાંઈ નથી એમ કાંઈ, પણ છતાં જે ઉઘાડ છે એમાંથી સાધી લેવા જેવું છે તો આ છે ભાવ સ્વરૂપ પ્રગટ થાય. કે જે ભાવ સ્વરૂપનો વિષય ત્રિકાળી શુદ્ધાત્મ સ્વભાવ છે, પરમાત્મા તત્વ છે, આત્મા વિકલ્પ રહીત થઈને આત્માને ન પકડે તો તે શાસ્ત્રને સમજ્યો નથી. ગુરુદેવ તો પ્રવચનોમાં ધડાકા કર્યા છે કે તને શાસ્ત્ર સમજવાનો કાંઈક પણ એવું રહેતું હોય કે મને પણ શાસ્ત્ર સમજાય છે, તો કહે છે કે એ શાસ્ત્રનો વિષય તો નિર્વિકલ્પ તત્વ છે. ભલે વિકલ્પ પૂર્વકની વાણી છે, વાણી તો બધી વિકલ્પ પૂર્વક જ રચાય છે. શાસ્ત્રની જે છદ્મસ્થની વાણી છે એ તો બધી વિકલ્પપૂર્વક, છતાં એનો વિષય છે એ તો નિર્વિકલ્પ શુદ્ધાત્મા છે. એ પોતે નિર્વિકલ્પ થઈને, વિકલ્પ રહીત થઈને એવા સ્વરૂપને ન ગ્રહે, ન અનુભવ કરે તો એ શાસ્ત્રને સમજ્યો નથી. ત્યાંથી કાઢી નાખ્યો, મૂળમાંથી જ કાઢી નાખ્યો. એ શાસ્ત્ર સમજ્યો જ નથી ને મારી દ્રષ્ટિએ તો. એ તો છાપું વાંચવું એટલું જ, જેમ ઉપર ઉપરથી વ્યો જાય છે. કાલે કાલે હું વાંચ્યું હતું કે કાંઈ નહીં, ખબર નથી, રોજે રોજ ભૂલી જાય છે ને એવું જ છે. આગમ કહે છે કે તારો આત્મા જ્ઞાન જ્યોત છે, આમ આગમ કહે છે, પડકાર કરે છે. આગમ કહે છે કે તારો આત્મા જ્ઞાન જ્યોત છે, બસ નિર્વિકલ્પ થઈને એમાં સમાય જા. આ કેવું છે શાસ્ત્ર? આ કર્યું તો શાસ્ત્ર બરાબર વાંચ્યું, સફળ થઈ ગયું. શાસ્ત્ર વાંચ્યું સફળ છે, નહીતર જેમ છાપું વાંચવું નિષ્ફળ છે એમ આ પણ નિષ્ફળ છે.
આત્માને સાથે રાખીને જ વાત છે.
જે કઈ કહેવા માંગે છે એટલા માટે જ કહેવા માંગે છે, બીજું કઈ છે નહીં. કેન્દ્ર સ્થાન જ એક વિષય છે, બારે અંગનું કેન્દ્ર સ્થાન અનુભૂતિ છે. એટલે તો કોઈ શાસ્ત્રના ભણતર વિનાના જીવે અનુભૂતિ કરી હોય તો એને માટે એ કહી દીધું રાજમુલજીએ કે અનુભૂતિ થઈ ગઈ કે શાસ્ત્ર ભણવાની એને અટક નથી. અટક નથી એટલે એને બંધન નથી. એ રોજ શાસ્ત્ર વાંચે છે કે નહીં એનું એને બંધન નથી, એમ લઈ લીધું. જો કે બારે અંગમાં બારે અંગના સારભૂત કોઈ વાત કરી હોય તો તે અનુભૂતિની જ કરી છે અને તે તો તેને પ્રાપ્ત કરી, એને તો બારે અંગ એના આત્મામાં લઈ લીધા. ભાવ ક્રિયા થઈ ગઈ, દ્રવ ક્રિયાનું એને બંધન નથી એમ. શાસ્ત્ર વાંચતો હોય ભલે અજ્ઞાની હોય પણ દેખાવ લાગે શાસ્ત્ર વાંચે છે, ગહન શાસ્ત્ર વાંચે છે, મહાન શાસ્ત્રનો અધ્યયન કરે છે. અને આ જીવ શાસ્ત્રને પ્રક્રિયા એની ન દેખાય પણ અંદરમાં અંતર્મુખનો પુરુષાર્થ કોઈ અલૌકિક કામ કરતો હોય. પરિણતિ આત્માની સાથે જામતી 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 જતી હોય, ઘટ થતી જતી હોય. ક્યાં એ શાસ્ત્ર વાંચનનો દેખાવ લોકો એને સમજે, આનંદ સમજી શકે, કેમ કે અંદરનું કાય પરિણતિનું કેમ ખબર પડે, એ તો ખબર ન પડે. આમ દ્રય સૂતના અવગાહનમાં ભાવ સૂતનું ફળ છે. હું કેવું એક નાનું શાસ્ત્ર અનુભવ પ્રકાશ બનાવ્યું છે, કેવી કેવી વાતો લીધી છે, ગજબ વાતો કરી છે. બધા ગ્રંથો એમના એવા છે. અનુભવ પ્રકાશ જેવું જ આત્મ અવલોકન છે. ચિત્તવિલાસ એ સિદ્ધાંતનો સૂક્ષ્મ ગ્રંથ છે. પછી જ્ઞાન દર્પણ પણ એમનું જ છે બનતા સુધી. પછી ભાવદીપિકા એમનું છે. આપણે ત્યાંથી બહાર નથી પડી, આમ પ્રકાશન થઈ ગયેલા શાસ્ત્રો છે. જ્ઞાન દર્પણ નું પ્રકાશન થઈ ગયું છે. મેં તો જોયા છે, મેં વાંચ્યા છે, હમણાં બધા શાસ્ત્રો પણ જે ઉપલબ્ધ છે એ તો વાંચેલા છે. બધામાં ઘણો અનુભવ રસ છે. દીપચંદજીના કૃતિમાં અનુભવ રસ ઘણો છે. બીજા વિષયને એ લગભગ સ્પર્શતા નથી. અને અંદરમાં પણ ગુણની પર્યાયોની સૂક્ષ્મતાનો વિષય ઘણો પકડ્યો છે, ઘણો આવે છે. ભાવદીપિકામાં તો એક પરિણામમાં એક પરિણામ છે, નાચે છે, પરિણમે છે ને, ઉત્પાદીએ છે ને, તો એમાં એક નૃત્ય ઉતાર્યું છે. તો નટને થટને તટને એવા કેટલાય અંદર પ્રકાર ઉતાર્યા છે, જેમ કોઈલા નાચે એના બધા હોય છે એમાં. પછી એક જ માં બ્રાહ્મણ ક્ષત્રિય વિષયક શુદ્ર, એક જ માં કેટલાય રાજાને પ્રધાનને અનુચરને ફલાણું ઢીકણું કેટલાય બોલ ઉતાર્યા છે. તો એ જે બોલ ઉતાર્યા છે એક એક પરિણામના જે ધર્મ છે એનું અવલોકન છે. એટલે શાસ્ત્રના કથનને અને પોતાના ભાવની મેળવણી કરીને જ્યાં વાંચે તો એને શાસ્ત્ર કયા ભાવો માટે શું કહેવા માગે છે, કયા પ્રકારે કહેવા માગે છે એને સમજાય. અંદરમાં મેળવણી કરે ને સ્વલક્ષથી જો વાંચે ને તો અર્થ સમજાય ને ભાવ ન સમજાય. અથવા અર્થ સમજાય, ભાવાર્થ સમજાય, બીજા બીજા ઘણા અર્થો સમજાય, પણ ભાવ ભાષણ ન થાય. ગુરુદેવ શ્રી વારંવાર કહેતા પ્રવચનમાં ભાવભાષણ થવું જોઈએ, આ બધું વાંચવાનું છે પણ એમાંથી ભાવભાષણ થવું જોઈએ. આ વારંવાર કહેતા ભાવ ભાસવો જોઈએ, જે કહેવા માગે છે શાસ્ત્રકાર એનો ભાવ ભાસવો જોઈએ. પોતાને એ ભાવ કઈ રીતે છે, ક્યાં છે, કેમ છે, એનો ભાવ જો ભાસે નહીં. વાચકનું વાચ્ય તો આત્માના ભાવો છે, અંદરમાં ભાસે નહીં કે આને કહેવા માગે છે, આશ્રવ આને કહેવા માગે છે, રાગ આને કહેવા માગે છે, બંધ આને કહેવા માગે છે, સ્વભાવ આને કહેવા માગે છે, વિભાવ આને કહેવા માગે છે, એમ ભાવ ન ભાસે તો એ ભણતર નકામું જશે. યાદદાસનો વિષય થોડા કાળ પર્યંત રહેશે, ભૂલાઈ જશે, ભૂલાઈ ગયું છે, આ એક વાર વધારે ભૂલાઈ જશે, બીજું કઈ નહીં થાય. ભાવશ્રુતનું મૂળ એવું છે કે સાદી અનંત કાળ પર્યંત એ મૂળ મૂળપણે સાજું રહે છે. વૃક્ષ તો થાય છે એમાંથી ફાટીને કેવળ જ્ઞાન ભાવશ્રુત માંથી, પણ એ મૂળ સાજું રહી જાય છે, મૂળમાંથી કાંઈ જાતું નથી. ઝાડ ગમે એટલું મોટું થાય એના મૂળિયા કાંઈ ખવાય ન જાય, ઊંટા મૂળિયા વધી જાય, ઊંડા ઉતરી જાય અને પુષ્ટ થાય. મૂળનો વિષય તો એવો જ હોવો જોઈએ કે જેમાંથી કેવળ જ્ઞાન પ્રગટે છે. એ વિકલ્પ રહિત થઈને આત્માને પકડવાની વાત છે. મૂળમાં પહેલેથી એ બધું ઊંચું છે ને પછી થાય, આ કાળમાં કઠણ છે ને ઊંચા ઉપરના ગુણસ્થાનોની વાત છે ને એ કાંઈ નથી. પહેલું ધર્મનું જે પહેલું ગુણસ્થાન છે, ગુણસ્થાનના ક્રમમાં ભલે એનો ચોથો નંબર છે પણ ધર્મના ગુણસ્થાનમાં એ પહેલું ગુણસ્થાન છે. 14 ગુણસ્થાનમાં પહેલું તો મિથ્યાત્મક છે, બીજું ત્રીજું પડતાનું છે, પણ પહેલું તો ચોથું ગુણસ્થાન છે. એ સૌથી પહેલા ગુણસ્થાનમાં તો વિકલ્પ રહિત થઈને આત્માને પકડવાની વાત છે. ત્યાંથી ભાવ સ્વરૂપ પ્રગટે છે અને ત્યાંથી કેવળ જ્ઞાનનું મૂળ ત્યાંથી ઉભો થાય છે. એક બીજ હોય એમાંથી મૂળિયું પ્રગટે, આ બાજુ અંકુર ફૂટે, એ મૂળ ઊંડે જાય છે, અંકુર ઉપર જાય છે, કેવળ જ્ઞાન લેશે. અંકુર ફૂટો સુશ્રુત જ્ઞાનનો, ભાવશ્રુત જ્ઞાનનો. એ જ્ઞાનની જાતિ કઈ છે કે કેવળ જ્ઞાનની જાતિ છે? એ તો કેવળ જ્ઞાન મોટું વટવૃક્ષ છે, તો આ અંકુર ફૂટેલો છે, જાત તો એ છે, બીજી કોઈ જાત એમાં નથી. આમ લીધું છે કે ગમે એવા શાસ્ત્ર જ્ઞાનનો નિપુણ કુશળ જીવ હોય એને એક ધડાકે ઉભો રાખી દીધો છે. નિર્વિકલ્પ થઈને વિકલ્પ રહિત થઈને આત્માને પકડ. મિત્ર, હું એમ કહું છું શાસ્ત્ર નથી સમજ્યો, આમ કહી દે છે, તું શાસ્ત્ર જ નથી સમજ્યો, ભલે ગમે એટલું તારું જ્ઞાન હોય, મેં શાસ્ત્ર સમજ્યો છું એ વાત રહેતી નથી. વિકલ્પ રહિત કેમ થયું? જે વિકલ્પ રહ્યું છે એને ઓળખીને એકાગ્ર થવું, પહેલા ઓળખવાની વાત છે, પછી એકાગ્ર થવાની વાત છે. ઓળખતા એનો મહિમા આવશે, એનો રસ ઉભો થશે, એની પરિણતિ ઊભી થશે. એ પરિણતિ છે એ ઉપયોગને ખેંચે છે. બહુ સરસ એક કન્વેન્સ ચર્ચા કરી હતી, તકલીફ પરિણતિ ઉપયોગને ખેંચે છે. નહોતા તમે હમણાં સુરેશભાઈ ગયા ત્યારે ગૌહાટી બાજુ હતા, બહુ સારી ચર્ચા ચાલે છે. તારીખ યાદ નથી રહી પણ યાદ કરીને કોઈ કેસેટ લઈ લીધો, એકલા અનુભવના વિષય ઉપર ચર્ચા ચાલી ગઈ. સુરેશભાઈ તો થોડું ખેંચી શકે છે, એમણે એમ સીધું તો પૂછાય નહીં કે આપને નિર્વિકલ્પતા કેટલી, ક્યારે ને કેમ ને શું ને આ ને તેને, એવું ચોખ્ખું તો પૂછાય નહીં. પદ્ધતિથી બીજી પદ્ધતિથી પૂછ્યું છે કે સમ્યક દ્રષ્ટિને વારંવાર નિર્વિકલ્પ ઉપયોગ થાય એને ખબર પડે છે કે મને વારંવાર નિર્વિકલ્પ ઉપયોગ થશે, એવું પૂછ્યું. તો કે પણ એનું ધ્યાન ક્યાં છે? સાધકનું ધ્યાન જ નથી એના ઉપર, એ કઈ રાહ જોઈને બેઠો નથી નિર્વિકલ્પ ઉપયોગની. એવું કહ્યું કે એને નિર્વિકલ્પ ઉપયોગની લાચારી નથી, કઈ એ લાચારી નથી કરતો. તો પછી નિર્વિકલ્પ ઉપયોગ વારંવાર આવે છે એનું કારણ શું? કે એની પરિણતિ ખેંચીને લાવે છે. જે જ્ઞાન ધારા છે અંદરમાં, એમાં જે પુરુષાર્થ વૃદ્ધિગત થાય છે, ઉપયોગને બહાર થતો જે ઉપયોગ, બહાર ફરતો ઉપયોગ, એ ખેંચાઈને અંદર આવે છે. જેમ કોઈ પતંગને દોર ખેંચીને ગોથું ખવડાવે, પતંગને અડવાને જ જવું પડતું, એટલે પતંગ તો 1000-2000 ફીટ ઊંચે દોરી છોડી હોય એટલો ઊંચે ઉડતો હોય છે. પતંગને ગોથું ખવડાવવા માટે પતંગને વાળવો નથી પડતો. અહીંથી ચીચકી મારે છે ત્યાં ગોથું ખાઈ છે, ખવડાવે છે કે એમ. પરિણતિ અહીંયા અંદરની જે કામ કરે છે ઉપયોગમાં, ગુલાટ ખાઈને અંદર આવે છે વારંવાર. બહુ સારી ચર્ચા ચાલે. હું કહે છે કે નિર્વિકલ્પ તો તત્વ છે, પોતે નિર્વિકલ્પ છે, સ્વરૂપથી જ પોતે નિર્વિકલ્પ છે. એવો જે નિશ્ચય છે એના વિકલ્પની ઉડાઉડને મટાડી દે છે. વિકલ્પ ઉડી ઉડીને અન્ય સ્થાનમાં બેસે છે. 73 ગાથામાં એક દ્રષ્ટાંત લીધું છે આના ઉપર અમરચંદ્રાચાર્ય સમયસારમાં, કે જેમ કોઈ મજદરીએ વાણ ઉપર પક્ષી બેઠું હોય એને ઉડીને બેસવાનું શું સ્થાન છે? બધે પાણી છે, ઝાડ કે કોઈ સ્થાન નથી ત્યાં જઈને પક્ષી બેસે. એટલે જરાક આડું અવળું જઈને વળી પાછો વાણ ઉપર આવીને બેસવું પડે છે. થોડુંક ઉડી આવે ઉડવું હોય તો, પણ આવીને બેસે વાણ ઉપર, ક્યાંય જગ્યા નથી બેસવાની. એમ જેને નિશ્ચય થયો કે હું નિર્વિકલ્પ તત્વ છું, એને વિકલ્પને રહેવાનું કોઈ સ્થાન નથી, વિકલ્પથી ઠરવાનું કોઈ સ્થાન નથી. હું નિર્વિકલ્પ છું સ્વરૂપે કરીને નિર્વિકલ્પ તત્વનું જેને ભાવભાષણ થાય, એનો વિકલ્પ ક્યાંય પછી ઉડીને સ્થાન પામી શકતો નથી. એ શીઘ્ર વિકલ્પને ભમી નાખે છે, ત્યાં એવો શબ્દ પછી લીધો છે અમે. કે આવો નિશ્ચય જેને થાય છે તે જ વિકલ્પને શીઘ્ર ભમી નાખે છે. જેમ કોઈ વોમિટ કરી નાખે, ઝેર થઈ ગયો હોય અંદરમાં, ટકે નહીં, ઉછાળીને બહાર ફેંકે, વિકલ્પને ફેંકે છે, એ અત્યંત નિર્વિકલ્પ થાય છે. તે જ અનુભૂતિ છે, તે જ આત્મખ્યાતિ છે, તે જ સમયસાર છે, તે જ પરમાત્મા છે. પછી તો બધા શબ્દો મહિમાના. જેમ 44મી ગાથામાં અનુભૂતિમાં જે શબ્દોનો ઢગલો છે એ જ મહિમા મંત વચનો બધા અનુભૂતિમાં છે. પછી ત્યાં લીધા છે. અંદર ઘરમાંથી સંપત્તિ નીકળી હોય, આખી જિંદગી ભલે ગરીબાઈમાં કાઢી હોય, પણ રત્નોના ભંડાર ઓરડા અંદરમાંથી નીકળ્યા એમ કે છે. ખાલી ચરુનું બેગ બે નથી દાટ્યા, પણ ઓરડા ભર્યા છે અંદરમાં, ભોંયરા જ ભર્યા છે. કેટલા છે કે હાઈલો જા, કેટલા છે એનો મેળ નથી, નીકળ્યા જ કરશે. અક્ષય ભંડાર છે એ. આખી જિંદગી ગરીબાઈમાં કાઢી હોય તો ગરીબાઈના વિકલ્પ કેટલા રહે એમ કે છે. મારી પાસે આટલું બધું સંપત્તિ ને ધન છે, એનું બળ કેટલું પરિણામમાં આવે છે કે જેનો આધાર લેવામાં આવે છે? આ તો આધારભૂત તત્વ છે. નિર્વિકલ્પ તત્વ હું છું એમ એનો આધાર આવે છે. અવલંબન આવે છે, એટલે વિકલ્પ ટકી શકતો નથી, વિકલ્પ રહી શકતો નથી, આપોઆપ વિલીન થઈ જાય છે, એનો વિલય થઈ જાય છે. એ તો કહે છે ને ચિત્તનો ચંગનો વિલય થવો એ શુદ્ધોપયોગનું સાધન છે. ચિત્તના સંગ વિનાની જ્ઞાન ને આનંદ ની પરિણતિ ની આ વાત છે. 695 માં પહેલી લીધી છે. કેમ કે જે પરિણામ ઉપયોગ જે ચિત્તના સંગમાં જતો હતો એ સંગ છોડી દીધો એને, હવે મનના સંગમાં એને રહેવાનું નથી થતું. પણ ઘણા કાળ સુધી મૈત્રી રાખી અને સંગ કર્યો, હવે તો ન છોડવો જોઈએ ને, એ પ્રશ્ન નથી. ઘણા કાળ સુધી સંગ કર્યો એમાં હિત ક્યાં થયું હતું? હિત થયું હતું, દુઃખી થતો હતો મનના સંગે, તો દુઃખ ઉત્પન્ન થતું હતું. એ છે કે શાસ્ત્રનો જે મુખ્ય વિષય છે એ ગ્રહણ ન કરે તો શાસ્ત્રને જીવ સમજ્યો નથી. આગમ તો એમ કહે છે કે તારો આત્મા જ્ઞાનની જ્યોત છે, પ્રગટ જરાળતી જ્ઞાનની જ્યોત છે, સદાય પ્રજ્વલિત છે, નિત્ય ઉદિત રૂપ છે. એમ અંતર્મુખ થઈને દ્રવશ્રુતનું અવગાહન કરીને જે અંતર્મુખ થાય તો એનું ફળ ભાવસ્વરૂપ પ્રગટે છે. આમ દ્રવશ્રુતના અવગાહનમાં ભાવસ્વરૂપનું ફળ છે. પરલક્ષી જ્ઞાનના ફળમાં ક્યારે ભાવસ્વરૂપ પ્રગટ નથી થતું, એટલે તો પહેલેથી કહે છે કે પરલક્ષી જ્ઞાન છે એ પદ્ધતિ નહીં લેવી. અવલોકનની પદ્ધતિ ઉપર એટલા માટે આવવાનો વિષય છે કે અવલોકન કોનું કરવું, કે પોતાના ભાવોનું, કે જેમાંથી સ્વભાવ ને વિભાવ જાતિ નક્કી થાય. તો એમાં સીધું જ પરલક્ષ ઉડાડવાની વાત છે. અને એ વિનાનું જે જ્ઞાનનું સમજણરૂપ કાર્ય થાય છે વિકલ્પની દિશામાં, એ તો બધું પરલક્ષી થાય છે. પરલક્ષી જ્ઞાનમાં ગમે એટલી ઘર બેસાડે, આમની નામ છે, આમની નામ છે, આમની નામ છે, પહેલા આમ થાય, પછી આમ થાય, ફલાણું આમ, ફલાણું આમ, ગમે એટલી ઘર બેસાડે એ બધી ગોખણપટ્ટી થઈ જશે. એ ઘર બેસેલી કાંઈ, એ ઘર તો નીકળી જશે બધી, પણ અંદરમાં અનુભવને સાથે ભેળવીને જે જ્ઞાન ભાવશ્રુતનું ફળ લાવે છે ત્યારે એને દ્રવશ્રુતનું સમ્યક અવગાહન કર્યું એમ કહેવામાં આવે. સાચી રીતે સાચા પ્રકારે અવગાહન કર્યું જે દ્રવશ્રુતનો આશય છે, જે દ્રવશ્રુતનો કહેવાનો મુખ્ય અંડરટોન છે, મુખ્ય ધ્વનિ છે, એને પોતે ચરિતાર્થ કર્યો. કહેવા ધારેલા વિષયને એને ચરિતાર્થ કર્યો. ખરેખર તો આ લોકો આચરણને માને છે ને, એટલા લુખા જ્ઞાનને તો કોઈ સામાન્ય બુદ્ધિથી લોકો સ્વીકારવા તૈયાર નથી. ભલે પોતાને એ વિષયનું જ્ઞાન હોય કે ન હોય, પણ માત્ર વાતો હોય, કોરું જ્ઞાન હોય, લુખું જ્ઞાન હોય, વાતોડિયાપણું હોય, તો સામાન્ય બુદ્ધિવાળા જીવો સ્વીકારવા તૈયાર નથી. એ બધી વાતો છે, એમાં કાંઈ અમને દમ નથી લાગતો. ભાવશ્રુત તો એવું છે કે જેમાં દ્રવશ્રુતનું ચરિતાર્થ પણ છે, ચરિત થવું, આચરિત થવું, જેમ દ્રવશ્રુત કહે છે એવું એને આચરણ કર્યું છે. અનુભવ તો આચરણ પ્રધાન પરિણમન છે. ભાવશ્રુત કહો, સ્વાનુભવ કહો, એ તો આચરણ પ્રધાન પરિણામ છે. પછી એને શ્રદ્ધાની મુખ્યતાથી વર્ણવો, જ્ઞાનની મુખ્યતાથી વર્ણવો, પણ છે આચરણ પ્રધાન એ પરિણામ. આચરણ અનંતકાળથી બારમાં ફરતો જે જીવનો ઉપયોગ અને બહિર્મુખ ભાવે થતો અનંત ગુણનું પરિણમન, બધું બહિર્મુખ જ છે ને, આખો આત્મા બહિર્મુખ પણ પરિણમે છે. એ અનંત કાળમાં ક્યારે ન કર્યું એવું અપૂર્વ અંતર્મુખપણું જે ઉપયોગમાં શુદ્ધો ઉપયોગમાં થયું એને અહીંયા ભાવશ્રુત કહી દીધું. કુંદકુંદ આચાર્ય દેવે એને સમસ્ત જીણ શાસન કહી દીધું. જીણ શાસનમ સમમ સમસ્ત સમત્ત જીણ શાસનમ સમત્ત શબ્દમાં ગ્રહણ સમત્ત જીણ શાસન. ટીકાકાર આચાર્ય સમસ્ત જીવ શાસન નથી કહ્યું, મૂળ ગાથામાં એને સમસ્ત જીવ શાસન કહ્યું છે કે આખું જીવ શાસન એના આત્મામાં ખડું થઈ ગયું. ધવળમાં તો વિષેન સ્વામીએ કરણલબ્ધિમાં આવેલા જીવને જીન કહ્યો છે. જીન તો તેરમે ગુણ સ્થાને જીનેન્દ્ર થાય જીનદેવ એમ કહેવામાં આવે છે. નિર્સેન સ્વામીએ તો જે કરણલબ્ધિના અનંતર સમયમાં સમ્યક દર્શન પ્રગટે છે, આ બાજુ કરણલબ્ધિનો છેલ્લો સમય ને સમ્યક દર્શનનો પહેલો સમય છે. એ કરણલબ્ધિને જીન કહેવાય છે. કરણલબ્ધિમાં જે જીવ આવ્યો એને જીન, કારણ કે અપૂર્વ કરણ એમાં એક પગથિયું આવે છે. એવું ક્યારે એને કર્યું નથી. અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, અપૂર્વ કરણ, ત્રણ કરણ આવે છે. કરણ લબ્ધિના કેવળ જ્ઞાન ગોચર ત્રણ ભેદ છે. કેવળ જ્ઞાન ગોચર ભેદ છે, છદ્મસ્ત ને પોતાને ખ્યાલમાં નથી આવતો. પણ એ કર્ણાનુયોગનો ગ્રંથ છે ને, ધવળ તો કર્ણાનુયોગનો ગ્રંથ છે. એટલે કર્ણાનુયોગની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો લીધી છે. ત્યાં
જીન
ત્યાં એને જીન કર્યો છે. આ જીવ અહીંયા જીન થયો કેમ કે સમ્યક પ્રકારે એને અનંતાનુબંધીના અથવા અનંત કાળમાં જન્મ મરણ થાય એવા મિથ્યાત્વ અને અનંતાનુબંધીની કર્મ પ્રકૃતિ ઉપર એને વિજય મેળવ્યો. એ ભાવ ઉપર એને વિજય મેળવ્યો. એ કષાય ઉપર એને વિજય મેળવ્યો. માટે તે જીન છે. જીત્યો તે જીન. સંસારની લડાઈ જીતી ગયો. એ ત્યાં સુધી હારેલા જીવો છે. એ જીતી ગયો માટે જીન છે. એ તો ગુણવાચક નામ છે. ચાલુ રૂઢિ પણ આ તો આચાર્યની વાત છે. રૂઢિ તમે બદલી નાખે એમાં કરવું હું અમારે. આ તો 2000 વર્ષ પહેલા આચાર્ય થયા એને આ વાત કરી છે. પછી ક્યાં તમે બદલી નાખો છો, માં આવીને વિકૃતિ કરો એનો હું અર્થ છે? તો ઘણી વિકૃતિ આવે છે. મૂળ વસ્તુ છે ગુરુદેવે શોધીને બહાર મૂકી. એટલે તો ભડક્યા બધા. એ સંપ્રદાયથી આમાં ફેર પડે છે. આમ ન હોય અમારા સંપ્રદાયના, જૈનના સંપ્રદાયમાં આવું ન હોય. ગુરુદેવ કે હાલ હાલ તને ખબર નથી. આ મૂળ વાત તમે કાઢી છે, અંદર શોધીને કાઢી છે. તમે બધા ભૂલી ગયા છો. વ્યાખ્યાનમાં ઘણી વાર કહેતા આ તો મૂળ તત્વ છે. જૈન દર્શનનું આ મૂળ તત્વ છે. ભગવાને 2500 વર્ષ પહેલા મહાવીરનાથે પણ આ વાત કરી છે અને વર્તમાનમાં સિમંદરનાથ પરમાત્મા પણ આ જ વાત કરે છે. 100 ઇન્દ્રોની હાજરીમાં સમોસરણમાં આ વાત થતી એમ કે ને, એ મૂળ વાત છે. ફેરફાર થઈ ગયો ને એને સાચું માન્યું, પછી એમાં ફેરફાર થાય તો એને આકરું લાગે કે એ અમારું ફેરવી નાખ્યું. તમે મૂળ ખોટે રસ્તે ચડી ગયા હતા એનું હું એમ. એ દ્રવસૂત્રનું અવગાહન સાધક છે અને ભાવસૂત એમાંથી સાધ છે. આ કાઢવું છે એમાંથી. દ્રવસૂત્ર શસ્ત્રાસ્ત્રોનું અવગાહન એ સાધન કેવી રીતે થવું જોઈએ કે જેનું સાજ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થાય, ત્યારે દ્રવસૂત્રનું અવગાહન એના યથાસ્થાને છે. નહીતર સ્થાન ભ્રષ્ટ છે, સ્થાન ફેર છે, એથી કાર્ય થતો નથી.
દેવાદિદેવ શ્રી સિમંદર ભગવાન જય કૃપાળ શ્રી કાન ગુરુદેવ નો જય સનાતન દિગંબર જય નારાયણ નો જય હો.